યજ્ઞેશભાઈ, હવે સર્જન તરફ વળીએ તો સર્જનની શરૂઆત, તમારા સર્જનની શરૂઆત ક્યારે કેવી રીતે થઈ અને પ્રગટ થયેલું પહેલું સર્જન એ યાદ છે? ક્યાં પ્રગટ થયેલું?
હા, આમ જુઓ તો છે ને, 1969માં હું જયારે 15 વર્ષનો હતો ત્યારે રાજકોટમાં એક રોટરી ક્લબે બાળ કવિ સંમેલન યોજેલું. અત્યારે તો કિશોર જેવો હતો, પણ એમાં ભાગ લીધેલો 14 વર્ષની ઉંમરે. ને ત્યારે એમાં અડધી ઉઠાંતી જેવી કવિ મેં વાંચી હતી અને એનું સર્ટિફિકેટ મળ્યું હતું, ઇનામ નહોતું મળ્યું. એટલે એ તો એક જાતનો બાલિશ પ્રયત્ન જ હતો. અને એ પછી તો ઘણા બધા વર્ષો વીતી ગયા. લગભગ 1976માં એમએસસી પીએચડી કરતો હતો ત્યારે થોડું થોડું લખવાની શરૂઆત થઈ. ઘણા લોકો એમ કહેતા હોય કે તમારા લેખનમાં તમારા શૈક્ષણિક કોઈ અસર છે, એના મૂળ ક્યાં છે? હવે એ જેમ નદીના ને જતીના મૂળ ન પૂછાય અને ન શોધી શકો, એમ આ કવિતાનું એવું છે. તમે જુઓ તો એવા કઈ તમને મૂળિયા મળી ના આવે. હા, બાળપણનો વિસ્મય લખવો, એમાં જે કઈ ઝીલાયું હોય ને એ તો રહેવાનું ને, એ તો ક્યાંકથી ક્યાંક આવવાનું જ છે. પણ આપણા મૂળિયા જ્યાં બધે ફેલાયેલા હોય, આપણે કહેતા હોય કે ઉર્ધ્વ મૂળ આદર્શ શાખ, તો એ બધા મૂળિયા આપણી અંદર હોય અને એ મૂળિયાના સિંચનમાંથી આપણને ક્યાંક ને ક્યાંક મળ્યું હોય. એટલે પ્રમાણમાં હું જુવાન થયો એવી મોટી ઉંમરે બે કવિતા લખવાની શરૂ કરી. કાલી ગયેલી કવિતાઓ હતી, બધી ડાયરીઓ એનાથી ભરાયેલી નાની નાની કવિતાઓ હતી. અને એકવાર એવો સોલો ચડ્યો કે ચાલો આપણે સુરેશ દલાલને મોકલી જોઈએ કવિતામાં. એ વખતે કવિતામાં કોઈ કવિતા આવે તો એ જ કવિ ગણાય એવું પણ મનાતું. મેં 7-8 કવિતા એક જ કાગળમાં ફૂલ સ્ક્રિપ્ટમાં લખીને મોકલી આડી એમડી બધી. એટલે એના એમાં જગ્યા હતી, એમાં જ એનો જવાબ પાછો આવ્યો. પાછી એમને પરત મોકલીને લખ્યું કે ભાઈ, જીવનનો અને સાહિત્યનો અભ્યાસ છે એ તમારામાં કવિને ઘાટ આપશે. એટલે એક થોડીક આશા બંધાણી કે મારામાં કવિ છે એવું તો કોઈ જોયું આમ. એ પછી ઓચિંતાની કોણ જાણે ક્યાંથી લાંબી જ કવિતા હાથ આવી. પેલા મેં મારો અભ્યાસ શરૂ કર્યો માઇક્રોબાયોલોજીમાંથી, સૂક્ષ્મ જીવ વિજ્ઞાનમાંથી. અને એમાંથી આગળ આગળ વધતા વધતા બોટની ઝૂઓલોજી અને ઇકોલોજી, કે જેની અંદર આખી સમગ્ર જીવ સૃષ્ટિ અને પર્યાવરણના જે કઈ ઘટકો છે એ બધાના આંતર સંબંધોની વાત આવે. એટલે શક્ય છે કે કોઈ એક વસ્તુને, કોઈ એક ઘટનાને, કોઈ એક પાત્રને, કોઈ એક વિષયને તમે અનેક કોણથી એક જોવાની પણ ટેવ પડી ગઈ હોય. ઇકોલોજીના અભ્યાસના મારફતે એ ટેવ આવી હોય અને એના હિસાબે લાંબી કવિતાઓ અને પ્રમાણમાં કહીએ કે એલ્યુઝિવ પણ ખરી, કે જેની અંદર બીજા બધા ઉલ્લેખો પણ આવે, બીજા સાહિત્યના, બીજા સંસ્કૃતિના, કલાના, વ્યક્તિઓના. એટલે એવી એક કવિતાઓ મેં લખી. પણ હવે પ્રસિદ્ધ કરવા માટે એનો કઈ હજી મને અંદરથી એવો કોઈ આમ ખોખારો ખાઈને કોઈ મારી મારી જાત નહોતી કહેતી કે આ કવિતાને પબ્લિશ કરાય. અત્યારના ઘણા, અત્યારે તો આ આઠવાગું થઈ ગયું છે, બધા ફેસબુક ને બધા માધ્યમો, તો તમે કાલું ઘેલું પણ તમારી રીતે મૂકી શકો. તમારા જાતનો એક અંદર પડેલો જે તમારો વિવેચક છે હોય તો તમને રોકે એમ કે ના ના, હજી નિંભાડામાં પાકવા દીવા, હજી ઘડો કાચ્યો છે. તો આ કવિતાઓ લખી છતાં મારા મનમાં એક જાતિ દ્વિધા હતી કે આ કવિતા કહેવાય કે નહીં, આને છપાવાય કે નહીં. અને મેં એકવાર ભોળાભાઈ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટ આવેલા, મેં મારી કવિતાઓ ખોલીને વાંચી દેખ્યા. તો ભોળાભાઈ તો બહુ જ ખુશ છે. ભોળાભાઈ કીધું કે આ તો બહુ જ એક પ્રવૃત્તિવાળી કવિતા છે અને આ કવિતાઓ તો કંઈક છપાવી જોઈએ. મેં કીધું ક્યાં છપાય? તો મને કે મને સારે એક અક્ષરે મોકલીને તો મોકલી દે અને હું પછી એ ભગત સાહેબ મોકલીશ. ત્યારે ભગત સાહેબ સાહિત્ય ત્રિમાસિક કાઢતા. તો મેં કીધું તમે જરાય ભલામણ ન કરતા મારી. તો ભલા ભાઈ હસી દે કે રંજન ભગત તો કોઈ ભલામણ કરી શકે ખરું? સાહિત્યનો 1979ની અંદર 7મું અંક હતો ત્યારે 18 પાના મારી કવિતાને ફાળવ્યા. મારી બે કવિતાઓ છાપી, એક 8 પાનાની ને એક 10 પાનાની. તો એ રીતે જોઈએ તો ભગત સાહેબની ચારણીમાંથી મેં ભોળાભાઈ ની ચારણી માંથી પસાર થઈ અને એ કવિતા પહેલી પ્રગટ થઈ, અને એ પછી જે કવિલોકમાં પણ ઘણી કવિતાઓ પ્રગટ થઈ. મારી કવિતામાં ભાગ્યે જ કોઈ અંગતતા આવે ક્યાંય, આસપાસના પરિવેશ, વિશ્વ, ઇતિહાસ, સંસ્કૃતિ અનેક રીતે જોડાયેલી રહી, એટલા માટે મારા ગીત કવિતા મને અનુકૂળ ન આવે. હું લિરિક નો માણસ નથી.
સર્જન યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ક્યારેય ભાષા કે સાહિત્યનો વિધિસર તમે અભ્યાસ નથી કર્યો, એનો ક્યારેય વસવસો થયો છે?
એ જે સાહિત્ય છે એ તો સમાજ માટે છે. કોઈ વિશેષ વિજ્ઞાન કે એના કોઈ જે વિષયો છે એમાં તમે ભણવું પડે ને પછી તમે ભણો પછી એમાં તમને ક્યાં છે. આ તો લોકો માટે જ લખાયેલું છે, તો એ અભ્યાસી વાંચે, અભ્યાસ કરતો એમ બીએ ના વિદ્યાર્થી વાંચે કે હું વાંચે, હું એ પામી શકવાનો છું. એટલે એ રીતે મને એનો અફસોસ નથી. એના હિસાબે એક પ્રકારની તમારી એક રેશનલ ફેકલ્ટી પણ ડેવલપ થાય, વધારે આયોજનબદ્ધ પણ બનો, તમે વધારે તર્કબદ્ધ પણ બનો, તમે વધારે સંયોજી પણ શકો અલગ અલગ વસ્તુઓને જોડીને. મારા આકાશવાણીના અભ્યાસના સ્ટેશન ડાયરેક્ટર તરીકેના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેના, એ બધા જ એનો ઓફિસ તો ખાલી ડ્રાફ્ટિંગ મારે કરવાનો હોય તો પણ મને મારું જે વિજ્ઞાનના જે વર્ષો છે એ જ એક એટીટ્યુડ છે ને એ મને મારા ડ્રાફ્ટિંગમાં મને દેખાય. ત્યારે મને એમ થાય કે આવું આર્ટમાં ભણ્યો હોત તો મારી પાસે આ ડ્રાફ્ટિંગની સુવિધા આવત.
તમારા વિજ્ઞાનના અભ્યાસની વાત કરો છો તો સાથે સાથે તમારા પીએચડીના વિષય વિશે પણ અમને કહો. તમે પીએચડી ઘાસ. યજ્ઞેશભાઈ, અત્યારે આપણે એટલે કે આખી એ માનવજાત મહામારીથી ગ્રસ્ત દુનિયામાં જીવીએ છીએ. તમે ચેત મચ્છંદર ગોરખાયા કોરોના કાળ દરમિયાન લખાયેલી તમારી આ કાવ્યાત્મક અભિવ્યક્તિ છે આ મહામારીથી ગ્રસ્ત દુનિયા વિશેની. મને લાગે છે કે આ કવિતામાં તમારું કોરોના દર્શન તો છે જ પણ જીવન દર્શન પણ છે. એમાં એક વૈજ્ઞાનિક જાણે કે કવિતાને મળવા જતો હોય.
દર્શન શબ્દ તો બહુ જ મોટો છે, આપણે વાપરીએ નહીં એ જ સારો છે. ચિંતક શબ્દ પણ બહુ જ એવો ઊંચો છે, આપણે ઘણો વેડફ્યો છે શબ્દને ઘડા માટે. પણ એક જાતની મારી જોવાની દ્રષ્ટિ છે કે આ એક અતિ સૂક્ષ્મ જીવ છે, એને આખી દુનિયાને કેવી ઉપર તડ કરી નાખી. એ તમારે અંગત જ મામલો છે, સામાજિક મામલો છે અને પોલિટિકલ મામલો પણ છે. તમે જુઓ કે ચીન ઉપર સામસામા કેટલા આક્ષેપો અમેરિકા ચીન વચ્ચે એકબીજા ઉપર થયા, કેટલા રાજ્યોએ કેટલા દેશોએ પોતાની સરહદો બંધ કરી બીજા દેશો માટે, કેટલા રાજ્યોએ બીજા રાજ્યોની સરહદો બંધ કરી, કેટલા ગામોએ બીજા ગામોની સરહદ બંધ કરી અને પછી ખોલી. એના અનેક આયામો છે, આર્થિક આયામો છે, માનસિક છે, તમારી એકલતા છે, તમારી મૃત્યુ વિશેનો તમારો ડર છે, એનો અભિગમ છે, એનો ઇકોનોમિક્સ છે. આપણે કલ્પીને શકાય એટલી બધી સમાજ ઉપર અસર પડી છે, જાહેર જીવન ઉપર અસર પડી છે, અંગત જીવન ઉપર પડી છે, આપણા માનસિક જીવન ઉપર અસર પડી છે. અને આપણે કઈ ઓછા ખેલ નથી કર્યા આખી પૃથ્વી ઉપર, એના પશુઓ ઉપર, પ્રાણીઓ ઉપર, વનસ્પતિઓ ઉપર. અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતો તો આપણા હાથે જ તે કાયમ માટે વિલુપ્ત થઈ ગઈ છે, જેને કહેવાય કે એઝ ડેડ એઝ ડોડો. તો આ બધું પાતક આપણે કર્યું જ છે. આપણી માં કહેવાય એવી આ પૃથ્વી, એને આપણે ધણી થઈ બેઠા છીએ. કોઈ 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 માણસ પોતાની માનો ધણી થાય, એ માનો ધણી થાય એ માણસ કેવો? આ દશા આપણે પૃથ્વીની કરી છે ને એની સાથે સાથે આપણી પણ કરી છે. તો આ પ્રકારની વાતો બધી ભેગી થઈ છે એની અંદર, પણ એમાં કોઈ જીવન દર્શન કે એવું કશું નથી. આ દર્શન છે તો આ બધી કેટલાય પાસાઓ કેવી રીતે આપણી સામે ઉઘડ્યા.
યજ્ઞેશભાઈ, તમે નિબંધોમાં પણ ઠીક ઠીક કામ કર્યું છે. નિબંધ આમ જોવા જઈએ તો એક અત્યંત મુશ્કેલ સાહિત્ય પ્રકાર છે. મુશ્કેલ એટલા માટે છે કે એમાં વાચકને પકડી રાખવો અઘરો છે. તમારા નિબંધ લેખનના અનુભવો વિશે કંઈક વાત કરો.
આમ તો હમણાં જે મારું પુસ્તક બહાર પડ્યું છે નિબંધના સંચયનું, એમાં અમે લખ્યું જ છે કે નિબંધો મને કોઈ બી ગમે નહોતા સ્કૂલમાં હતો ત્યારે. એ નિબંધ જે નમલગ્રામ વખતે હતો, નર્મદ વખતે હતો, એ નિબંધ જુદા પ્રકારનો હતો. એમાં વિષય મહત્વનો હતો. સર્જનાત્મક નિબંધોની જો વાત કરીએ તો એ તો કાકા સાહેબ આવ્યા ને, સુરેશભાઈ આવ્યા ને, દિગીશભાઈ આવ્યા ને, તો એમણે એક ઓલરેડી એક સર્જનાત્મક નિબંધનો, અંગત નિબંધનો એક ચીલો ચાતર્યો હતો. એટલે મારા માટે એ એક ચીલો હતો જ મારી સામે. અને અમદાવાદમાં હતો ત્યારે હું આકાશવાણીમાં, ત્યારે રાજેન્દ્ર શુક્લ આવેલા કોઈ રેકોર્ડિંગમાં, અને પછી અમારી કેન્ટીનમાં વાત નીકળતા નીકળતા એમણે મને એક ટકોર કરી હતી, એમને કલમ ને છૂટી મૂકવા દેવી, ત્યારે બીજા બે ચાર પ્રકારોમાં મૂકવી, અને એક બે વાર ઠરી જાય ને તોય ઘણું ઘણું, અને નહીં તો કે મારી જેવું થશે, હું કવિતા જ લખી શકું છું નહીં. એટલે એ ટકોર પણ હતી. એટલે એ પછી એ રીતે નિબંધો થોડા થોડા લખાતા હતા. અને આ એવો પ્રકાર છે, બહુ ટ્રીકી પ્રકાર છે, અને આમ જુઓ તો તોફાની બાળક જેવો છે. એ છે કે એ તમારી જાત સાથે જોડાયેલો છે. તમે જો જાત સાથે વફાદારી નહીં હોય, તમે કઈક જુદું દેખાડવા જશો, છુપાવવા જશો, કરવા જશો, ચતુરાઈ બતાવવા જશો, તો એ તમે પકડાઈ જ જવાના છો. તો એવી રીતે આપણે ઘણા બધા નિબંધકારોને ઉઘાડા પડતા પણ જોયા છે.
આત્મકથા લખવાનો ક્યારેય વિચાર નથી આવ્યો?
આત્મકથા આપણે એવા કઈ વાળીને મૂળ કે આપણી આત્મકથા માંથી લોકો કઈ પ્રેરણા લે. ઉમાશંકરભાઈ ને નિરંજન ભગતે જયારે એમની આર્કાઇવલ મુલાકાત રાજ અમદાવાદમાં લીધેલી આકાશવાણીમાં, ત્યારે પૂછેલો આ સવાલ, ઉમાશંકરે કીધેલું કે માણસ જાતને હજી આત્મકથા લખતા આવડ્યું જ નથી, અને આ હું ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી કહું છું. એટલે તમારી જાત વફાદારી તમે નિબંધોમાં લાવો છો, આમાં તો એનાથી વધારે જોઈએ. તમે પહેરેલા કપડા બદલાવીને જાત જાત ડ્રેપરી તમે લઈને કે વોર્ડરૂબ માંથી તમારી જાત તમે બતાવવાની નથી. અહીંયા તો તમારી જાતને નિર્વસ્ત્ર કરવાની છે. આપણે આપણે પોતે જ જયારે એડિટર થઈએ ત્યારે આપણી સારી બાબતો ને લાવવાના છે. આપણે મનમાં કેટલાય એવા ગંદા ક્રૂર અનેક પ્રકારના વિચારો આવ્યા હશે, એ આપણે છુપાવવાના જ છીએ. એટલી બધી મારામાં હિંમત નથી કે હું એ તટસ્થ રીતે નિર્મમ રીતે પોતાની જાતને આપણે આલેખી શકીએ. કારણ કે આપણે તો ભવિષ્યમાં આપણું સચવાવાનું છે એ ધ્યાનમાં રાખીને આત્મકથા લખતા હોઈએ છીએ.
યજ્ઞેશભાઈ, થોડોક એક અંગત સવાલ પૂછું તો, સર્જન દેશકાળને આધીન છે એવું માનો છો? તમારો પુત્ર વિદેશ છે છતાં તમે ત્યાં વારંવાર જાઓ પણ છો, તેમ છતાં ત્યાં ક્યારેય તમને સ્થિર થવાનો વિચાર નથી આવ્યો, સ્થિર થવાની ઈચ્છા નથી, આવું કેમ? સર્જનને કારણે?
સર્જનના કારણે તો એવું ખાસ ન કહી શકાય. હું તો જ્યાં જાઉં છું ત્યાં મારું મનોવિશ્વ ને હું સાથે જ લઈ જાઉં છું. મારું અનુભવ વિશ્વ ને મનોવિશ્વ તો મારી સાથે જ હોય છે. એટલે હું ત્યાં બેઠા બેઠા પણ લખી શકું. અને મેં તો કદી ધાર્યું પણ નહોતું કે હું પોતે કઈ પરદેશ જાઉં. કોઈ જ્યોતિષ પાસે જોડાવેલું ત્યારે એને કીધેલું કે તમારે એક બે વાર જવાનું થશે, પણ કઈક એવી વિધાતાની ઈચ્છા કે દીકરાને ભરમુતુને પરદેશ મોકલ્યો, અને પછી ત્યાં ને ત્યાં જ અમેરિકા સ્થાયી થયો. 11 વર્ષથી છે અત્યારે ત્યાં. કાર્તિકેય નામ છે એમનું, અત્યારે ઓસ્ટિનમાં છે, ટેક્સાસમાં છે. તો એણે પછી ત્યાં ગયા પછી જયારે પોતે ગ્રીન કાર્ડ મળ્યું ત્યારે અમને બોલાવ્યા, લગ્ન કર્યા અને બાળક આવ્યું ત્યારે અમને બોલાવ્યા, અને 4-5 મહિના રહ્યા. તો ત્યાં પણ મને એટલી જ મજા હતી. તમે નહીં માનો, હું આહવા જેવા અંતરિયાળ ગામમાં 2 વર્ષ રહ્યો છું, ડાંગના જંગલોમાં, અને મને કદાચ એનાથી પણ નાના કસ્બામાં મૂકે તો હું પ્રેમથી ત્યાં પણ રહી શકું, મધ્યમ કદના શહેરમાં પણ રહી શકું, અમદાવાદ જેવા સિટીમાં પણ રહી શકું, અને મને તમે મેનહટનમાં પણ મૂકો તો હું આખી જિંદગી ત્યાં પણ પસાર કરી શકું. એ પ્રકારની ફ્લેક્સિબિલિટી છે. હું જાઉં પછી હું ત્યાંનો થઈ જાઉં. જેને તમને કહે ને, તમને એક આમ ઝંખ ના થાય, વતનની ઝંખ ના થાય ને આ ઝંખ ના થાય, એવું બધું મને ન થાય, તો એમ મને કોઈ તકલીફ નથી. ત્યાં જાઉં તો ઉલટાના નવા અનુભવો ત્યાંથી લઈને આવું કે જે અહીંયા મને બેઠા બેઠા કદી પણ ન મળ્યા હોત, પણ એ છતાંય તે તમે ભવિષ્યનો વિચાર કરો તો એ તમે બાળકો સાથે રહી શકો, પણ પછી વધારે ઉંમર થાય ત્યારે જ આપણ પડે પ્રશ્નો, એના કરતા વધારે પ્રશ્નો તો અહીંના લોક સાથે, જેને ખરેખર આપણે લોક કહીએ છીએ, લોકો કહીએ છીએ, એની સાથે પણ તમે એક વિખોટા પડી ગયા હોય ને એકાંત છૂટી ટીસ તો હોય, ભલે તમે એના માટે વલવલતા ન હો, તમે ભાષાને પણ તમે મિસ કરતા હો, તમારી બોલીને પણ મિસ કરતા હો, કાઠિયાવાડીને, તમારા તહેવારોને મિસ કરતા હો, તમારા બીજું તો કઈ નહીં પણ તમારા ઘાસના મેદાનોને ખુલ્લી સ્પેસ, સામેથી ચબરી ઢોળતા લીમડાઓ, એને પણ તમે મિસ કરતા હો, એની સિઝન છે એને મિસ કરતા હોય, ક્યારેક દર 3 મહિને ઉનાળામાંથી ચોમાસું ચોમાસું બધું શિયાળો આવે ત્યાં તો એવું નથી થતું, એટલે અહીંયા આપણને વધારે જેને આપણે કહીએ ને કે એટ હોમ લાગે, આપણે પોતાનું ઘર જેવું લાગે કે રાજકોટમાં.
યજ્ઞેશભાઈ, તમારું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ રહ્યું છે, કારકિર્દી ઘણી લાંબી રહી છે, અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે, આ બધાએ એટલા બધા અનુભવો આપ્યા હશે જેમાંથી જીવનનું એક દર્શન ઘડાયું હશે, એનું કંઈક સાર તત્વ આ મુલાકાતના સમાપને અમને આપશો.
સાર તત્વમાં તો અફસોસ છે કેટલાક, આમ તો વિજ્ઞાનનો જ માણસ છું એટલે ખરેખર તો આ પુનર્જન્મમાં માનવું ને એ બધું આમ મંદ નથી રૂચતું. અને એકવાર અમે પૂછેલું, આપણે જેની પાસેથી અપેક્ષા રાખી શકીએ કે જે માણસ બિલકુલ જૂની પેઢીનો છે અને પરંપરાવાદી છે એવું લાગે એવા મનુભાઈને પ્રશ્ન પૂછેલો, મનુભાઈ તમને કઈ ઉપર છે એવી કઈ છે આશા એમ, ઈશ્વર જેવું કઈ કે સ્વર્ગ નર્ક જે કઈ હોય, એટલે કોઈ અહીંયા પાછા આવીને સાહેબી આપી છે કે ઉપર કઈક છે? કોઈ હજી બી સાહેબી નથી આપી, ત્યાં જીવન સિવાય કઈ બીજું જીવન છે, આ જીવન પછી પાછું બીજું જીવન છે, પુનર્જીવન છે, ઉપર કઈક ઈશ્વર જેવું છે, તો એ બધું નથી, એટલે બને છે ને આશા જ નથી મળતી. અને સમજે કે એક વાર ગુમાવ્યું છે તો કાયમ માટે ગુમાવ્યું જ છે મેં, અને એટલા માટે જ મને કેટલીક અફસોસ મને રહી જાય એમાં. આપણે એક વાત થઈ એ કે ફિક્શન લખી શક્યા નહીં, કે એવું આપણાથી એ થયું નહીં એમ. બીજો અફસોસ એ રહી જાય કે બંગાળી ને સંસ્કૃત એવી ભાષાઓ મને જો સરખી આવડતી હોત તો હું ઘણું બધું એમાંથી પામી શક્યો હોત, જે હજી સુધી હું નથી પામી શક્યો અથવા તો અનુવાદથી પામી શક્યો છું. બીજો અફસોસ એ પણ થાય કે જેટલું મારે વાંચવું જોઈતું હતું ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્ય, એ હું પૂરતું વાંચી નથી શકતો. એમાં મારી આળસે જવાબદાર છે અને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં મારો રસ છે એ પણ મને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે, તો એનાથી પણ સમય નથી મળતો. પણ વધારે તો એ મારી ઉદાસીનતા મારી આળસ જ છે કે એ પૂરતું હું વાંચી શક્યો નથી. અને સૌથી એક છેલ્લો અફસોસ મને એ છે કે સંગીતકાર પિતૃ ચાયકોત્કી એટલો બધો રમમાણ રહેતો, અનેક સંઘર્ષમાં દેશો આવ્યા છતાં પણ પોતાના સંગીતમાં કે આનામાં કઈ ક્ષમતા છે, આમાં હું ઠરીશ, આનામાં શક્તિ છે, તો હવે હું એને મૂકેલી મારામાં શક્તિ છે મૂકી છે સર્જકતા, હવે હું એનો ઉપયોગ ન કરું તો જેને મૂકી છે મારા વિશ્વાસ મૂકીને આ સર્જકતા કે આ શક્તિ, મેં એનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. હું એનાથી બેવફા નિમડો કહેવાય કે મારામાં આ શક્તિ હતી ને મેં ઉપયોગ ન કર્યો, એટલે હું એ તો સતત કરતો જ રહ્યો. પણ મારામાં એ છે કે મારામાં જે શક્તિઓ મૂકી છે ઈશ્વરે, એનો બહુ જ ઓછો ઉપયોગ હું કરી શક્યો છું અને અત્યારે પણ બહુ જ ઓછો ઉપયોગ કરી રહ્યો છું. એક પ્રકારનો જેને કહીએ કે સાત્વિક અફસોસ છે કે હું વધારે એ અફસોસ ને હું કઈ તકમાં બદલે ને વધારે ખ્યાલ કરે કઈ મને એવું પુષ્પેક મને અંદર થી જ છે અને હું કઈક વધારે કામ કરું.
તેમ છતાંય જીવને શું શીખવ્યું?
એટલું બધું આપ્યું છે. અહીંયાથી જવાની ઈચ્છા ન થાય એવું જ છે. પાંચ ઇન્દ્રિયો આપ્યું છે, હૃદય એટલું આપ્યું છે, મગજને એટલું આપ્યું છે, માણસો એટલું આપ્યું છે, કળાઓ એ સાહિત્ય શું જતી હોય રોજ ઉઠતા સૂરજે આપ્યું છે, બહાર બોલતા નાનકડા બુલબુલે પણ એમાં પોતાનો ફાળો આપ્યો છે મને મને જલસા કરાવવાના, મને મજા કરાવવાની, મને આનંદમાં
રાખવાના. યજ્ઞેશભાઈ, તમારી કાર્યશીલતા સર્જનશીલતા બંનેને વંદન કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આટલા વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ આભાર માનું છું. આવી રહેલા વર્ષોમાં નિરામય આયુષ્ય ભોગવો એવી શુભેચ્છા પણ કરું છું.
થેન્ક યુ, થેન્ક યુ. બહુ જ મજા પડી અને બહુ નિરાતે ખુલ્લીને કોઈ જાતના ભાર વગર વાત કરવાની મજા આવી. થેન્ક યુ.